દાદાવાણી માર્ચ 2022 ચંદુથી જુદાપણું વર્તાવે જ્ઞાનવાણી સંપાદકીય કોટી જન્મોની પુણ્યથી આત્મજ્ઞાન થકી પોતાને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જ્યાં રોંગ બિલીફ ફ્રેક્ચર થવાથી અહંકાર શુદ્ધ થાય છે, પણ ક્રોધમાન માયાલોભના પરમાણુઓ ખાલી કરવાના બાકી રહે છે. તે કશાયના પરમાણુઓ સંપૂર્ણ ખાલી થઈ જાય તો સંપૂર્ણ અનુભવ દશા થઈ જાય. મૂળ જગ્યાએ હું હતું તે આરોપિત જગ્યાએ બેસે ત્યારે અહંકાર કહેવાયો. એ જ હું પાછો મૂળ સ્વરૂપમાં બેસે ત્યારે શુદ્ધાત્મા કહેવાય છે. અનાદિની વિનાશી વસ્તુઓ તરફ વળેલી આપણી દ્રષ્ટિને જ્ઞાની પુરુષ નિજના અવિનાશી સ્વરૂપ તરફ વાળી આપે છે. પછી એ દ્રષ્ટિ ક્યારેય જાય નહીં. જ્ઞાનીની દિવ્યાતી દિવ્ય દેણ છે કે તેઓ આ હળહળતા કળીકાળે આત્મદ્રષ્ટિ કરી આપે, દિવ્ય ચક્ષુ આપે કે જે આત્મ સ્વરૂપને જ ભાળે, દ્રષ્ટિ દ્રષ્ટામાં સ્થિર કરી આપે. પછી પોતાને ખાતરી થાય કે હું શુદ્ધાત્મા છું. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યાં સમગ્ર દર્શન ખુલ્લું થાય છે અને પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય છે. પોતે પોતાની જાતથી ચંદુભાઈથી જુદો ક્યારે અનુભવાય? પહેલા નંબરના પાડોશી ચંદુભાઈ શું કરે છે તેને જાણવું. આત્મા આત્માની ફરજ બજાવે ને ચંદુભાઈ ચંદુભાઈની. ચંદુભાઈ કેટલા સારા છે ને કેટલા ખરાબ છે એ આત્મા જાણ્યા પછી નિષ્પક્ષપાતીપણે પોતે બધું જાણે ત્યારે ઉકેલ આવે. મહાત્માઓને અમુક સંજોગોમાં વ્યવહારના ડિસ્ચાર્જ કર્મોની અસરો ઊભી થાય જે જ્ઞાનમાં ના રહેવા દે. ત્યારે દાદાશ્રી જણાવે છે કે ચંદુના ડિસ્ચાર્જ કર્મોની અસરોથી તમે જુદા રહ્યા તો છૂટ્યા, પછી કંઈ અડે જ નહીં. તમે આત્મા અને ચંદુભાઈ નામનું પૂતગલ બે જુદા જ છે. પ્રસ્તુત અંકમાં ફાઇલ નંબર 1 ચંદુના જીવનના જુદા જુદા અવળા સંજોગો, જેમ કે લોકલ ટ્રેનની ભીડ વખતે અપમાન, અશાતા વેદનીય, તાવ, પક્ષાઘાત વખતે, ડિપ્રેશન, ભય, મૃત્યુ વખતે, એવા પ્રેક્ટિકલ જીવનના પ્રસંગોમાં ચંદુ જુદો ને પોતે જુદો એ જાગૃતિ સેટ કરવાની રીતો દાદાશ્રી શીખવે છે. અક્રમ વિજ્ઞાન એક સ્વયં ક્રિયાકારી અજાયબ વિજ્ઞાન છે, જેનાથી સહજ આંતરિક પરિવર્તન આવે છે. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રખાવે, ચિંતા ટેન્શન જ્યાં સ્પર્શે નહીં, શંકા ભય અશાંતિ અડે નહીં એવું વિજ્ઞાન છે. મહાત્માઓ, આપણે તો હવે અનંત અવતારની ખોટ એક ભાવમાં પૂરી કરવાની છે. એટલે શું કરવું પડે? બસ રોજિંદા જીવન વ્યવહારમાં અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજીને ઉપયોગમાં લેવાય અને આ ભાવે સંપૂર્ણ શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત થાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી માર્ચ 2022 ચંદુથી જુદાપણું વર્તાવે જ્ઞાનવાણી.
હું આરોપી જગ્યાએ એ જ અહંકાર.
દાદા, આ જ્ઞાન પછી નિરંતર અહંકાર રહિત કેવી રીતે થઈ શકાય?
એ દશા જ થયેલી છે તમારી.
ફાઇલ નંબર 1નું સતત નિરીક્ષણ કરવાથી અહંકાર રહિત થઈ શકાય?
હું ચંદુભાઈ છું એ ડ્રામેટિક નાટકીય, એટલે નામને જાણવા ખાતર. અને હું ખરેખર ચંદુભાઈ નથી ને હું શુદ્ધાત્મા છું એ જ અહંકાર રહિત. પહેલાં તો હું ખરેખર ચંદુભાઈ જ બોલતા હતા એનું નામ જ અહંકાર, અને હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય તે પછી અહંકાર નહીં.
રોંગ બિલીફ આપણે કહીએ છીએ એ અને અહંભાવ એ એક જ?
રોંગ બિલીફ અવળી માન્યતા એ જ અહંકાર છે, અને રાઇટ બિલીફ સવળી માન્યતા એ શુદ્ધાત્મા છે. મૂળ જગ્યાએ હું હતું ને તે આરોપિત જગ્યાએ બેસે એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ જ્યાં નથી ત્યાં આગળ હું બોલવામાં આવે એ જ ઇગોઇઝમ અહંકાર. અને મૂળ સ્વરૂપમાં બેસે હું શુદ્ધાત્મા છું એને ઇગોઇઝમ ના કહેવાય, એ છે જ હકીકત છે જ.
ચંદુને જોનાર શુદ્ધાત્મા.
આપે કીધું કે તમે શુદ્ધાત્મા રૂપે રહીને તમારા અહંકાર મન બુદ્ધિને જોયા કરો અને એમને શુદ્ધ કર્યા વગર તમારો છુટકારો નહીં થાય. તો પછી જે ઘડીએ એને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું તો એમને એમ એ શુદ્ધ ના થઈ જાય?
એ અમારી આજ્ઞા પાડો ને એટલે જોવાય. એ જોવાથી શુદ્ધ થઈ જાય. એને અશુદ્ધ જોયો, અશુદ્ધ કલ્પ્યો એટલે બંધાયો. એને શુદ્ધ જોયો એટલે છૂટો થઈ ગયો.
ખાલી એને જોયા કરવાથી જે પ્રક્રિયા ચાલુ થઈ જાય?
હા, ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું. ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચંદુભાઈનું મન શું કરે છે એ જોયા કરવાનું. એટલે ચંદુભાઈનું વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે ત્યારે તમારે તો એ જોયા જ કરવાનું, ચંદુભાઈ શું કરે છે ને શું નહીં. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એમાં કશામાં આપણે હાથ ગાલવાની જરૂર નહીં. એ બુદ્ધિ શું કરી રહી છે તે જોયા કરવાનું. આડું કરતી હોય તે આપણે જોયા કરવાનું, ખોટું કે સારું કરતી હોય તે જોયા કરવાનું. પણ ત્યાં આપણે હાથ ક્યારે ગાલવાનો? કે ચંદુભાઈને સાંસારિક બહુ મુશ્કેલી આવી ગઈ હોય ત્યારે આપણે હું શુદ્ધાત્મા જ છું, હું તમારી જોડે છું એમ કહીએ એટલે ઓલ રાઈટ થઈ જશે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે તે રીતે ચાલો. હવે ચંદુભાઈના મન, બુદ્ધિ, ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે એ બધું નિરંતર ઓબ્ઝર્વેશન કરવું, એ કમ્પ્લીટ શુદ્ધાત્મા. આ મુંબઈની લોકલ ટ્રેનમાં સાંજના વખતે બરાબરની ભીડ હોય ત્યારે આમથી કૂદા મળે ને તેમથી મળે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધા જ બરોબરના ભીડમાં આવેલા હોય, બધા જ એંગેજ્ડ હોય, વ્યસ્ત હોય, ત્યારે પોતાને, શુદ્ધાત્માને તે વખતે જોવા જાણવાની ખરી મજા આવે. ત્યારે એ એકલો પડે અને ત્યારે જ એની ખરી સ્વતંત્રતા મળે. અલ્યા, જેમ ભીડ વધારે અને જ્ઞેય વધારે તેમ જ્ઞાતાની જ્ઞાનશક્તિ પણ ગજબની ખીલે. ખરેખરો ભીડમાં હોય ત્યારે પેલી બાજુ જ્ઞાતા પણ ખરેખર ખીલે, સંપૂર્ણ પ્રકાશમાં આવે. જેટલો સ્કોપ વધ્યો તેટલી શક્તિ વધી. આ કેટલાક બધું છોડી જંગલમાં જાય છે તે અલ્યા ખરી મજા જ ભીડમાં છે. બાર ભીડ, મહી ભીડ, બધે ભીડ હોય ત્યારે શુદ્ધાત્મા ખરો એકલો પડે. ત્યાં પછી એ જરાય કશામાં જ તન્મયાકાર ના થાય. જો કે આ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ બની શકે.
જાણીએ ચંદુ ને શુદ્ધાત્માના વિભાગને.
આ જ્ઞાન પછી હવે તમારામાં ક્રોધ, માન, માયા, લોભ રહ્યા નથી. હવે તમારામાં કોઈ જાતનું કશું રહ્યું નથી. સર્વસ્વ શુદ્ધાત્મા તમે થઈ ગયા છો. હવે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધું ચંદુભાઈનું અને તમારે કશું લેવા દેવા નહીં. ને મનમાં કઢાપો કરે કે અજંપો કરે આ બધું તમારે જોયા કરવાનું. તમારા ઘર હવે બદલાયા, તમારો વિભાગ શુદ્ધાત્મા વિભાગ અને આ છે તે ચંદુભાઈનો વિભાગ. તે તમારે બંને વિભાગમાં ધ્યાન રાખવાનું. હવે મન એ ચંદુભાઈના વિભાગમાં ગયું. હવે એ મનનો ઉપયોગ તમારે નહીં કરવાનો. મન જે કરતું હોય તે, ચાવા દાવા કરતું હોય કે ગમે તે, એને જોયા કરવાનું. ખરાબ મન હોય ને ચંદુભાઈ કંટાળે તો પછી પાછળથી આપણે ખભો થાબડી આપવાનો કે અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં. આપણો કોઈ ખભો ઠોકનાર મળે નહીં આ દુનિયામાં. આપણે જાતે ખભો ઠોકીએ તો જ. આપણે શુદ્ધાત્મા ભગવાન છીએ. પહેલાં કોઈ કહેનારું જ નહોતું ને, ખભો થાબડનાર કોઈ હતું નહીં ને. આ આપણો ઉપયોગ શુદ્ધ કહેવાય. કોઈ ના હોય ત્યારે આપણે પૂછવું કે ચંદુભાઈ આજે તમે સારું કર્યું, અને બીજે દાડે જરા ચીડાયો હોય તે કહેવું કે ભાઈ આવું આ ચીડાવું સારું ના કહેવાય, માટે પ્રતિક્રમણ કરો. બને કે ના બને એવું, બસ એટલું જ કરવાનું છે આપણે. તમે ઓળખો કે ના ઓળખો ફાઇલ નંબર 1 ને?
હા બરાબર, દાદા પાસે આવ્યા પછી એ પાડોશીને બરાબર ઓળખીએ?
નાનપણથી ઓળખો, એમનું જીવનચરિત્ર પહેલેથી બધું જાણો કે ના જાણો?
હા દાદા.
તો પછી તમારે એમને કહેવું કે ભાઈ હવે આમ નહીં ચાલે, હવે આમ ચાલો. અત્યાર સુધી તો અમે સૂઈ રહ્યા હતા તે ચાલી ગયું તમારું, પણ હવે અમે જાગીએ જ છીએ. તે જાગ્યા તે ચાલો, અમારે પાછલો દંડ કરવો નથી તમને, પણ હવે જાગ્યા છીએ તો અમારી મર્યાદા રાખો. તો એ એવી સરસ મર્યાદા રાખશે, ખરેખરી મર્યાદા રાખશે. આ તો એવું છે કે કહેનાર જોઈએ, કારણ કે આપણી હાજરીમાં આપણે કહેર એ બધાએ ખાધું, એ પછી એ આપણા ના થાય તો કોના થવાના છે?
આપણે પાડોશી નહીં માલિક.
જાગૃત થઈ ગયો આત્મા, એટલું જ જોઈએ આપણે. તારે જાગૃત થયો છે?
હા દાદા.
ચાલો, હવે પહેલું તો ઘરમાં ક્લેશ કંકાસ કશું રહેવું ના જોઈએ, કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા અને ચંદુભાઈ જુદા. ચંદુભાઈ છે તે વાઇફ જોડે કશું કકળાતા હોય ત્યારે ચંદુભાઈને કહીએ, શું કામ આમ કરો છો, આખી જિંદગી આવું ને આવું કર્યું. તમારે તમારી જાતને ઠપકો આપવાનો. સામસામી ઠપકો આપીએ ને તો ક્લેશ થાય, અને તમારે ચંદુભાઈને કહેવું ના ફાવે. ચંદુભાઈને કહેવું આમ શું કરવા કરો છો, ઘરમાં તો એક ફેમિલી આપણું. ખોટું થાય ત્યાં ઠપકો આપવો જોઈએ. ખભો થાબડીએ ને ઠપકો આપીએ, પાછો ખભો થાબડીએ ને કહીએ અમે તારી જોડે છીએ. એમ કરતું કરતું રાગે આવી જાય. તમે જે કરો છો તે અઘરું છે, જ્યારે આ પદ્ધતિસર આવી જાઓ તો સહેલું હોય છે બધું. આ તો ગૂંચવાડાવાળું કરો છો, એ તો બધું બહુ વખત કર્યું, અત્યારે રહેવા દો ને એ ગૂંચવાડો. ગૂંચવાડો એ અઘરું કહેવાય. વખતે બહુ હોય તો આપણે ઠપકો આપવો કે ચંદુભાઈ કેમ આમ તોફાન માંડ્યા છે, આ લક્ષણ સારા કહેવાય, આમ શું કરો છો. પણ આપણા હાથમાં કશું સત્તા જ નથી ને, પણ આપણે છૂટા પડી ગયા. આપણે જ્ઞાતા દ્રષ્ટા, પાડોશી તરીકે સલાહ આપીએ એટલું જ, માલિકી જ નહીં ને. માલિકી હોય તો જ જવાબદારી હોય ને, આ નો રિસ્પોન્સિબિલિટી. ચંદુભાઈ જે જે કરે તેની રિસ્પોન્સિબિલિટી તમારી નહીં, એવી રીતે તો આ જ્ઞાન આપ્યું છે.
રોંગ સીટમાં બેઠા તેથી લાગે શોક.
દાદા, ચંદુભાઈને જે કરવું છે એના કરતાં ચંદુભાઈએ જે કરવું જોઈએ એ બે વસ્તુ જુદી છે. એટલે દાખલા તરીકે ચંદુભાઈને સિનેમા જોવા જવું છે અને ઘરમાં ખૂબ મહેમાન આવ્યા હોય તો એને ઘરમાં કામ કરવું જોઈએ એવી એને ખબર છે, પણ એમાં એની સિન્સિયરિટી નથી, તો એમાં સિન્સિયરિટી કેવી રીતે લાવવી?
તમે થોડી ધીરજ પકડો ને, શું થાય છે એ જોયા કરો. એટલે બસ થઈ ગયું, એટલે કમ્પ્લીટ સિન્સિયરિટી આવી ગઈ.
પણ ચંદુભાઈ એવા છે કે આગમાં જ હાથ ઘાલવા જાય.
ના, તોય આપણે જોવું જોઈએ કે ચંદુભાઈએ કેટલો હાથ ઘાલ્યો, આટલો હાથ ઘાલ્યો કે આટલો હાથ ઘાલ્યો એ જોવું. તમે તો ક્લિયર છો, મેં તમને ક્લિયરન્સ જગ્યા ઉપર બેસાડેલા છે, તમે શા માટે અનક્લિયર થાવ છો? તમે કઈ સ્થિતિ ઉપર બેસો છો? રિઝર્વેશન ઉપર ને? તમારું રિઝર્વેશન કર્યું છે ત્યાં બેસો છો ને, કે અનરિઝર્વડ જગ્યાએ બેસો છો? ચંદુભાઈ તો શોખીન છે એટલે અનરિઝર્વડ જગ્યા ઉપર બેસી આવે એવા છે.
એ પેલી બીજી સીટમાં જે બેસાઈ જવાય છે તે ત્યાં કેવી રીતે ના બેસવું, અને પેલામાં જે કેવી રીતે ચોંટી રહેવું, એટલે કરતાપણામાં આવી જાય છે વારે વારે.
પેલી સીટ ઉપર બેસી ગયા અને શોક લાગે એટલે જાણું કે આપણી નોયા, અને શોક લાગે એટલે ઊઠી જવું. શોક લાગે એ ખુરશી આપણી નોય.
શોક લાગે છે તો એ બેસી રહે ભાઈ છે.
તો મજા કરો, લહેર પાણીને ભજિયા કરો.
શોક લાગે પણ ઉઠતો નથી, તો ઉઠે કઈ રીતે? કારણ કે જ્ઞાતા દ્રષ્ટા એનાથી રહેવાતું નથી, તો એ કઈ રીતે રહેવું?
ઉઠતા નથી એને તમે જુઓ ને, જે ઉઠતા નથી તે તમે નોય. એક ચંદુભાઈ છે અને એક તમે છો, તે ઉઠતા નથી એ ચંદુભાઈ. ચંદુભાઈને કહીએ ચાલો સૂઈ રહો, બેસવું હોય તો બેસો બા, ગમતું હોય તો. હું જોયા કરીશ અને તમે બેસી રહો. સોલ્યુશન તો હોવું જોઈએ ને.
એટલે બધું થાય છે એ નોંધ કર્યા કરવાની?
બધી ક્રિયાને જોવાની. એ જો કચકચ કરતો હોય તો એને પાછો જોવો આપણે, કે તે મારું સ્વરૂપ નહીં કહીએ. એવું આ દાદાનું જ્ઞાન છે. ઉપર કોઈ નહીં, વિધાઉટ બોસ. ઉપરીના ઉપરી એ દાદા ભગવાન.
એટલે કચકચ કરે છે એ કયો ભાગ?
એ બીજો ભાગ છે, એ ચંદુભાઈના પક્ષનો.
એટલે એ જે કચકચ કરે છે એને પણ જોવાનું?
એને પણ જોવો.
એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે.
જુએ છે એનો ઉપરી કોઈ નથી. એને કોઈ વઢનાર ના હોય, કશું ના હોય, અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું, ઉગાડે છોગે કરો છો ને, એટલે જ શક્તિઓ ખીલતી નથી. આ આજ્ઞા પાડીને રહે ને તોય નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાઓ છો તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે. તમારે તો બહારથી ખસી જઈને પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ? મહી 4-5 જાતની સીટો છે. તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઇઝી લાગે એ આપણી સીટ. સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. ખૂંચે તો જાણવું. અગર શોક લાગે તો સમજી જવું કે આ શોક લાગ્યો. એ બધી સીટ ઉપર નહીં બેસતા આપણી સીટ ઉપર બેસવું. કોક તો મસાલો ચોપડે, ચંદુભાઈ સાહેબ તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો. પણ એ ચોપડે તો આપણે ચોપડાવું? ચંદુભાઈ એ સીટ આપણી નથી, ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. હું ચંદુભાઈ છું એટલે તો માર ખાતા હતા. કંઈ પણ ભોગવટો આવે તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી નોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જઉં. આપણી સીટ ઉપર બેસી જઉં પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે. કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી ઊંધી સીટ ઉપર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું નહીં?
હા દાદા, એવું થાય છે.
તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું આ મોઢું કેમ બગડેલું છે? કોઈ પણ અડચણ આવે તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયા તેની પાછી માફી માંગવાની. ગૂંચાયા કરવા જેવું જગત ન હોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઊઠીને આપણી ખુરશી પર બેસી જવું, એને જોયા કરવું. ચંદુભાઈ કેમ ગૂંચાવ છો તમે કહીએ.
આ શુદ્ધાત્માનું ને આ ચંદુ પાડોશીનું.
દાદા, પોતાનો જે સ્વભાવ છે ચંદુભાઈનો, એનું પૃથ્થકરણ કેવી રીતે કરવું?
ચંદુભાઈને અને આપણે શું લેવા દેવા? તમે શુદ્ધાત્મા થયા ને, ચંદુભાઈ તો પાડોશી છે, ફાઇલ નંબર 1. તમારે શું લેવા દેવા? એનો કોઈ ક્લેમ હોય તો મને કહો. જુદા થઈ ગયા આપણે. છૂટા થઈ ગયા પછી બે ભાઈઓએ ખેતરા વેચ્યા પછી આ બીજી બાજુના ભીંડા કોઈ લે નહીં, અને જો લે તો ભાઈઓ વઢમવટા કરશે. વેચ્યા પહેલાં એ બધું લે, સહિયારું હોય ત્યાં સુધી. વેચણ થયા પહેલાં જ ભાંજગડ છે, વેચણ થયા પછી નહીં.
વેચણ ના થયું ત્યાં સુધી બધું સહિયારું જ સમજે ને?
સહિયારું જાણીને જ બધું આ કર્યું, અને તેમે ડિમાર્કેશન લાઇન હવ નાખી આપી છે. હવે કાયમનો કોયડો ઉકલી જાય, પણ તોય કહેશે મને ઉધરસ થઈ. અલ્યા, ઉધરસ કોને થઈ એ જાણવું.
જાણો તો અશાતા વેદનીય શાતા વેદનીયમાં ફરી જાય ને?
ફરી જાય ને તરત. વેદનીય ગુણ છે તે પાડોશીનો છે, આપણો વેદનીય ગુણ નથી. આપણે નિર્લેપ છીએ, નિર્લેપને કશું ના થાય. આપણને ઉધરસ આવે તો એમ લાગવું જોઈએ કે ઉધરસ ઉપડી છે. મને ઉપડી એવું ના લાગવું જોઈએ. જોડેવાળાને ઉધરસ થાય છે તે બહુ થઈ છે એવું લાગવું જોઈએ. અનાદિનો પેલો અવળો અભ્યાસ એટલે પેલી ટેવ પડેલી, એટલે આપણે અનાદિનો અભ્યાસ ફેરવવો પડે ને.
જાણે એટલે વેદવાનું અટકી જાય પછી?
ના, જાણે એટલે તન્મયાકાર ના થયો અને એટલે પોતાનું વેદન ફળ ના મળે, જાણવાનું જ ફળ મળે. આ બધું શું થઈ રહ્યું છે શરીરમાં તે બધું જોયા કરવાનું. આપણે આપણે શુદ્ધાત્મા, લક્ષ્ય બેઠું છે તે અને મય શરીરમાં શું થઈ રહ્યું છે તે જોયા કરવાનું. પગમાં સણકા મારે ને તે જોયા કરવાનું. દાઢ દુખે છે તે જોયા કરવાનું. દુઃખ દે તો ટેલિફોન તો પહોંચે છે, ખરેખરો ટેલિફોન પણ પાડોશીને ત્યાં પહોંચે છે. પણ જોડે એમ થયું કે મને દુખ્યું તો ત્યાં આગળ ચાલ્યું. મને નહીં, દાઢને દુખે છે એમ કહેવું. આસ તો આપણને ક્યાં દુખે છે? મને કહ્યું તો બહુ સીધી અસર થાય. આપણે આત્મસ્વરૂપ થયા પછી મને કોને આરોપીએ? તો મને દુખે છે તે શું? એટલે આપણે એમ કહેવું કે ચંદુભાઈને દાઢ દુખે છે.
થર્મોમીટર રૂપી આત્મા જ્ઞાયક નહીં વેદક.
દાદા, હવે પોતાની ભૂલો તો દેખાય છે, પણ શારીરિક પીડા વખતે થર્મોમીટર જેવું નથી રહેતું અને દુઃખનો ભોગવટો આવે છે.
ના, દુઃખ રહે તો પછી આત્મા જ નહોય ને. તમે શુદ્ધાત્મા છો, તમારી દ્રષ્ટિમાં દુઃખ જ નથી. પણ દુઃખ લાગે છે તે તમે પ્રતિનિધિ રૂપે થાઓ, પ્રતિનિધિનું દુઃખ તમે સ્વીકારી લો છો. કોઈ જગ્યાએ જાણકાર સેફ સાઈડની બહાર ના જાય. હવે ખરેખર પોતે જાણકાર છે, પોતે જાણે છે. આ તો દાઢ દુખી તો કહે મને દાઢ દુખી, અલ્યા દાઢને દુખી દાઢ. તું જાણું છું કે ભાઈ આ કેટલી દુખે છે? તું જાણું છું કે દાઢ વધારે દુખે છે કે દાઢ ઓછી દુખે છે? ઓછી થઈ તેને જાણે પાછો, હવે સારું છે કહેશે. અલ્યા મુઆ તેને તેજ વધતી હતી તે જાણનાર હતો અને ઓછી થઈ તે જાણનાર. આત્મા થર્મોમીટર છે, આત્મા વેદક નથી. શાસ્ત્રકારોએ વેદક લખ્યું તે ક્રમિક માર્ગમાં. એ એમ કહે છે કે આ આત્મા જ ભોગવે છે અને તે ક્રમિક માર્ગમાં ભોગવે. અહંકાર રહ્યો ને, એમાં અહંકાર સાથે હોય ને ધીમે ધીમે અહંકાર ઘટવાનો. આપણો અહંકાર ઉડાડી મેલ્યા પછી એ આપણને વેદક ના રહે, જ્ઞાયક રહે.
હા, જ્ઞાયક રહે.
હા, થર્મોમીટર જેવો છે ને, એને વેદકતા ના હોય.
થર્મોમીટરને ના ચડે તાવ, જે બને તેને જાણે.
એટલે મેં શુદ્ધાત્મા આપ્યો છે તે થર્મોમીટર છે. એ તો કેટલું દુખે છે, વધ્યું તેને જાણકાર, ઘટ્યું તેને જાણકાર. તું થર્મોમીટર છે, થર્મોમીટરને તાવ ના ચડે. જે જાણે ઓછું વધતું તેને તાવ ચડતો હશે. પણ આ લોકો શું માની બેઠા છે તે થર્મોમીટરને તાવ ચડાવે છે. થર્મોમીટરને તાવ ચડ્યો છે કહેશે. ડૉક્ટરનું કેટલું ખરાબ દેખાય નહીં? ડૉક્ટરનું ખરાબ દેખાય ને થર્મોમીટરને તાવ ચડ્યો કહે તો. થર્મોમીટરને તાવ ચડે નહીં કોઈ દાડોય. ડૉક્ટરને ચડે, દર્દીને ચડે, પણ થર્મોમીટરને તાવ ચડે નહીં. આત્મા થર્મોમીટર છે. તે અંદર શું થયું છે ત્યારે કહે સળગ્યું છે. તો કોણ દાજ્યા ત્યારે કહે હું દાજ્યો. ત્યારે કહે તું દાજ્યો. ફરી પૂછે કે કોણ દાજ્યું ત્યારે કહે આ દેહ દાચ્યો. આત્મા થર્મોમીટર છે. દુઃખ વધ્યું ઘટ્યુંનો એ જાણકાર છે. તરત ખબર પડી જાય કે દુઃખ ઘટવા માંડ્યું એ વધવા માંડ્યું. અલ્યા મુઆ, તું થર્મોમીટરને આમાં શું કરવા ગાલે છે તે? આપણે પૂછીએ કેમનું છે હવે, ત્યારે કહે હવે ઘટતું જાય છે. તો પણ જાણકાર કોણ? આ જેને દુઃખ ઘટે છે તે એવું જાણે છે કે થર્મોમીટર જાણે છે? આ દુઃખ વધઘટ થાય ને, પણ મને દુખે છે એ રોંગ બિલીફ છે, અને વધઘટ થાય તે પૂદગલને થાય છે. એને આત્મા તો જાણે જ છે કે આ વધ્યું ને આ ઘટ્યું. જો તમે દાદાએ આપેલા આત્મારૂપ રહો છો તો તમને કશું અડતું નથી, અને તમને પહેલાંની પ્રેક્ટિસ કરીને એટલે થોડું પેસી જાય ત્યારે જરા અસર થાય તે પછી તરત ધોઈ નાખવી પડે. કોઈ દાડો આ છે તે હાઈવે પર ફરેલા નહીં, અને નવે નવો હાઈવે એટલે પછી એને ગૂંચવાડો થાયને બળ્યો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરે એટલે પછી ઠેકાણે આવી જાય. બાકી આત્મા પોતે થર્મોમીટર થઈ ગયો પછી રહ્યું શું? પોતે શું હકીકત વાસ્તવિકતા છે તે બધું જ જાણે. એ ભાઈ બધી વાતો કરતા હતા ત્યારે મેં કહ્યું, થર્મોમીટરને આ આવું કેમ હોય? ત્યારે કહે, હા એ ના હોય. મેં કહ્યું, થર્મોમીટર સ્ટેજમાં ના આવવું જોઈએ એ બધું.
માર ખાતા જ પોતે પેસે શુદ્ધાત્માની ગુફામાં.
જ્ઞાન પછી અમે દેહના સંગથી અસંગ થયા તો દેહના કર્મો કેટલા ભોગવવા પડે?
દેહનો સંગ તો તીર્થંકરોને રહે એમ નહીં. મહાવીર ભગવાનને કાનમાં ખીલા ખોસાયા તે વેદવા પડ્યા, એ હિસાબ છે. દેહનું આયુષ્ય કર્મ હોય તે પૂરું કરવું પડે પછી મોક્ષે જવાય. દેહમાં રહેવા છતાંય અસંગ અને નિર્લેપ રહેવાય એવું વિતરાગોનું વિજ્ઞાન છે.
દાદા, તો જ્યાં સુધી શરીરની અસર અહંકારને લાગે ત્યાં સુધી એ જેટલું છૂટું પડવું જોઈએ એટલું છૂટું પડ્યું નથી, એ એક થર્મોમીટર ખરું ને?
અહંકાર આમાં છે જ ક્યાં તે? આ તો મરેલો અહંકાર. મરેલા અહંકારની મૂછો ના હાલે? પવનથી મૂછો હાલે એ જીવતો કહેવાય નહીં, મરેલો અહંકાર છે.
મરેલો ખરો, પણ શરીરની અસરો એને અનુભવમાં તો આવે ને. આજે મને કોઈ લપડાક મારે તો મને અનુભવમાં તો આવે ને કે મને કોઈએ માર્યું?
ના, એને ક્યાં વાગવાનું?
શુદ્ધાત્મા રૂપે જ્યારે વિચાર કરું ત્યારે ન વાગે એ બરાબર છે, પણ જે વાગે છે તે કોને વાગે છે?
ચંદુભાઈને તો વાગે જ ને. તમે તે ઘડીએ ચંદુભાઈ થઈ જાઓ તો વાગે, ગુફામાંથી બહાર નીકળો તો. લોક મારે પણ મારે ત્યારે શુદ્ધાત્મા થઈ જાઓ. માર ખાતા પહેલાં તમે ચંદુભાઈ થઈ ગયા હો, પણ માર ખાતી વખતે તમે શુદ્ધાત્મા થઈ જાઓ, તે ઘડીએ ગુફામાં બેસી જાઓ. માર ખાવો પડ્યો ને હમણે, કહીએ ચંદુભાઈને.
લેપાયમાન ભાવો સામે જ્ઞાતા દ્રષ્ટા.
દાદા, અમને શરીરમાં વેદના થતી હોય તો પછી આ સામાયિક કરવાનું મન ના થાય, ચરણવિધિ કરવાનું મન ના થાય તો શું?
એ ના થાય એનો વાંધો નહીં. વેદના થાય એ જોયા કરીએ, એમાં બધું આવી ગયું, ચરણવિધિ સામાયિક બધું આવી ગયું.
દાદા, સ્વભાવ પછી ચીડિયો થઈ જાય.
કોનો સ્વભાવ ચીડિયો થઈ જાય? ચીડિયો થાય તે આપણે જોયા કરવાનું. જો ચીડિયો થયો ને કહીએ,
કોઈ કશું બોલે ને તો આમ સહન ના થાય.
કોને સહન ના થાય? પણ સહન ના થાય તેને જોવાનું આપણે, કઈ જાતનું બોલે છે.
એટલે હું શું કહેવા માંગુ છું દાદા, કે આ અંદર સળગતું હોય તો એમ થાય કે ફાયદો થવાને બદલે આવું બધું દેખાય છે, આવા બધા પરિણામો આવે છે, એટલે કંઈક ભૂલ થાય છે ને?
આ જ ભૂલ થઈ રહી છે. આમ થઈને પાછો એનો એ જ થઈ જઉં છું. અંદર સહન ના થાય ને ફલાણું ના થાય ને ચેન ના પડે, પણ શું વાંધો? આત્માને ચેનની જરૂર જ નથી. સહન કરવાનું આત્માને હોતું જ નથી. શુદ્ધાત્મા શુદ્ધ જ છે, આવું તેવું કશું છે જ નહીં. આ બધાનો એક જ્ઞાતા દ્રષ્ટા છે. આ બધું જે થઈ રહ્યું છે તેનો જ્ઞાતા દ્રષ્ટા છે. આ તો બધા લેપાયમાન ભાવો કહેવાય, એને ખાલી જોવા જાણવાના જ છે. જોયું જાણ્યું એટલે સંયમ પરિણામ થયું ને પછી સંયમ ચારિત્ર થાય. મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એક માંકણ એમને કરડે તો તેને પોતે જાણે એકલું જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાગ છે એટલું વેદે. તમે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો, હજી જ્ઞાને કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે. ત્યાં સુધી વેદવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએ ને કે આઘું બેસવું. આપણા હોમ ડિપાર્ટમેન્ટમાં જરાય આઘું પાછું કરવું નહીં. ગમે તેટલી ઘંટડીઓ મારે તોય હોમ ડિપાર્ટમેન્ટ છોડવું નહીં. છોને ઘંટડીઓ મારે? 1200 ઘંટડીઓ મારે તો આપણે શું કામ આપણી ઓફિસ છોડવી?
મનના ભય સામે શુદ્ધાત્માની જાગૃતિ.
કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયેલા હોય, એવી જગ્યાએથી જવાનું થયું તો ત્યાં મન આપણને કહેશે કે એક્સિડન્ટ થશે તો આપણે જાણવું કે અત્યારે મન રડાર આવું બતાડે છે. એટલે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ આપણે શુદ્ધાત્મામાં પેસી જવું અંદર. પછી એવી જગ્યા જતી રહે ત્યારે પછી આપણે બહાર નીકળવું. અગર તો બહાર ભય જેવું હોય તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું, અને તે વખતે એક્સિડન્ટ થઈ ગયો તો આપણે શુદ્ધાત્મામાં રહ્યા એટલે બીજું નુકસાન જ નહીં ને. અને મન બીજું કશું કરતું નથી, દેખાડે જ છે, એમાં આપણને શું નુકસાન? આ જગતના લોકોને શું થાય? એક્સિડન્ટ થશે કહ્યું તે સાથે પોતે તન્મયાકાર, તે એ જ પોતે એક્સિડન્ટ જેવો થઈ જાય. આપણે આત્મા જુદો પાડ્યો એટલે તન્મયાકાર ના થાય. આપણે એના જ્ઞાતા દ્રષ્ટા જ છીએ. પણ રડાર જો કહે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું.
દાદા, આ મન જ્યારે કહે છે ત્યારે પર્યાય એના કંઈક હોય તો જ કહે ને?
તમને ચેતવણી આપે છે અને જેવી લાગે એવી દેખાડે છે તમને. એમાં એનો ગુનો શો બિચારાનો? એને એવા સંજોગો લાગે ને તેથી આપણને ચેતવે છે. નહીં તો બોલે નહીં, પણ સંજોગો બધા જેવા દેખાય છે તેવા નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે, એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ છે, ફરજથી બંધાયેલું છે. ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે. અલ્યા, માઇન્ડ વગર તો કેમ ચાલે? માઇન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે. અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાં એ દેખાડે કે બહુ સરસ આનંદની જગ્યા છે. એટલે એ રડારનું કામ કરે છે. જગતના લોકો શું કહે છે? આવો ભય ના બતાવશો. એમને મન ભય બતાડે તે નથી ગમતું, પણ આપણને મન ભય બતાડે તો શુદ્ધાત્મામાં પેસી જવું.
હું શુદ્ધાત્મા ને ભય શેનો લાગે?
આ જે ભય છે ને, ભય સંજ્ઞા એ કઈ જાતની છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એ કેવી રીતે ચાર્જને ડિસ્ચાર્જ થાય છે?
ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલો વધારે ભય લાગે.
એ સમજાયું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું?
હું ચંદુભાઈ જ છું એ ટેમ્પરરી, અને તેવું પોતાની જાતને માને એટલે ભય લાગ્યા કરે. હું શુદ્ધાત્મા છું, મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું, તો ભય શેનો લાગે?
પછી ના લાગે.
ભય હોય જ નહીં આપણને. આપણે શુદ્ધાત્મા, તે આપણને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ દઈ શકે તેમ નથી. આ તો પોતાના ભૂત ભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે દખલ નથી. અને ચંદુભાઈ જરા નરમ થયા હોય તો આપણે અરીસા સામું ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે અમે છીએ ને તમારી જોડે. પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા, કોઈને કહેવા એવું નહોતું. હવે તો જોડે જ છીએ, ગભરાઓ છો શું કરવા? અમે ભગવાન છીએ ને તમે ચંદુભાઈ છો, માટે ગભરાશો નહીં. જો ચંદુભાઈ બહુ એલિવેટ થતા હોય તો તેમને કહેવું, અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે, એટલે આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠા બેઠા ફોરેનનું પતાવ્યા કરું. આ નિર્લેપ જ્ઞાન છે, કશું અડે નહીં એવું છે.
મૃત્યુના ભયની ઘડીએ શુદ્ધાત્માની જાગૃતિ.
આ આત્મા આપેલો છે ને, તે ભય આવે ત્યારે અંદર પેસી જાય, ભય ના હોય ને ત્યારે તો બહાર જરા એ લઈ આવે. તે લઈ આવે પણ બોમ્બ પડવા માંડ્યા કે મહી પેસી જાય. ભય ના હોય એવી જગ્યા ખોળે તે મહી જ પેસી જાય. એટલે આ ભયમાં બહુ સુંદર રહે. મરતી વખતે સુંદર રહે છે, અગર તો મરવા જેવો ભય હોય ને ત્યારે બહુ સુંદર રહે.
ભય આવે તો આત્મામાં પેસી જાય?
એ તો જે બાહ્ય ભાવ છે ને એ બધા આત્મામાં પેસી જાય. જાગૃતિ જે બાહ્ય વર્તે છે એ જાગૃતિ આત્મામાં પરોવાઈ જાય અને હું શુદ્ધાત્મા છું થઈ જાય. પછી તો બહારનું પેલું એ છોડી નાખે બધું. બધા કાગળો લખવાનું બંધ કરી દે અને જ્યાં સુધી ભય ના આવે ને ત્યાં સુધી તો કહેશે, આ હેંડો, થોડી જલેબી લઈ આવું છું, થોડો નાસ્તો લઈ આવું. અને ભય આવ્યો કે મહી ઘરમાં પેસી જાય. અને મરણનો ભય આવે તે ઘડીએ ઘરમાં હોય છે, આત્મામાં હોય છે.
એટલે ભયમાં જાગૃતિ હજારો ગણી વધી જાય?
વધે ખરી, જાગૃતિ વધે, પણ એ હંમેશા જ્ઞાતાદ્રષ્ટા તરીકે ભાવ રહેવાનો ને. પણ તે જ્યારે બહાર આફત આવશે તે ઘડીએ અંદર પેસી જશે. અને અંદર પેસી જાય ત્યારે સંપૂર્ણ આનંદ જ હોય, દુઃખ જ ના રહે ને. આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ ભય એને સતાવી ના શકે, નિરંતર નિર્ભય રહી શકે, બને કે ના બને. કોઈ નિર્ભય જોયેલા?
નિર્ભય આપ જે સેન્સમાં કહો છો એ સેન્સમાં નથી જોયા.
નિર્ભય હોય નહીં, એ તો આ કૃષ્ણ ભગવાન થઈ ગયા, આ મહાવીર ભગવાન થઈ ગયા, બાકી કોઈ હોય નહીં. માણસનું શું ગજું નિર્ભય થવાનું? એટલે વિતરાગતા હોય તો જ નિર્ભય થવાય, રાગદ્વેષ ન હોય ત્યારે નિર્ભયતા થાય.
શુદ્ધાત્માનું ભાન વર્તે સમાધિ મરણે.
જે વખતે માણસ મરવા પડે છે એ વખતે એને 1000 વીછીની વેદના થાય તો તે વખતે આ જ્ઞાન રહે કે ના રહે?
આ જ્ઞાન હાજર રહે જ. મરતી વખતે નિરંતર સમાધિ આપશે. અત્યારે સમાધિ આપે એ જ્ઞાન મરતી વખતે તો હાજર થાય જ. એટલે મરણ વખતે સર્વયું હાજર થાય આખી જિંદગીનું.
નસો ખેંચાતી હોય, નાડો તૂટતી હોય,
તેનો વાંધો નહીં. નસો તો એ બેભાન થઈ જાય ને તો એને મહી છે તે ધ્યાન હોય. શુક્લ ધ્યાન છોડે નહીં ને. એક ફેરો ઉત્પન્ન થયેલું પછી છોડે નહીં. અત્યારે જ ચિંતા થવા દેતું નથી ને?
ના.
તો જે ધ્યાન ચિંતા થવા નથી દેતું એ વર્લ્ડમાં કોઈ દાડો બનેલું નહીં એવી વસ્તુ આજ બની છે. તો એ મરતી વખતે તમને છોડતું હશે કે? હું શુદ્ધાત્મા છું એ ભાન રહ્યું કે સમાધિ મરણ કહેવાય? પછી દેહને ગમે એટલી પીડા થતી હોય તેને જોવાનું નહીં. એટલે જાગૃત રહ્યો તે વખતે તો મોહ ઓછો થાય એટલે મમતા ઓછી થાય જ. પછી મમતાની ખબર પડે કે આ મારું નથી તેની મમતા કરું છું, એટલે મમતા છૂટી જ જાય. એટલે પછી સમાધિ મરણ થઈ જ જવાનું છે. એટલે મરણને કહીએ કે તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ, પણ સમાધિ મરણ આવશે. સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય, પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કશું હાલમહાલ હોય નહીં, નિરંતર સમાધિ. દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિવાળો ખરો કે નહીં?
હા.
એકલો ઉપાધિવાળો જ નહીં, વ્યાધિવાળો ખરો કે નહીં? જ્ઞાનીને ઉપાધિ અડે નહીં, વ્યાધિ થઈ હોય તો અડે નહીં, અને અજ્ઞાની તો વ્યાધિ ના થઈ હોય તો વ્યાધિ બોલાવે. સમાધિ મરણ એટલે હું શુદ્ધાત્મા છું એવું ભાન રહે. આપણા કેટલાય મહાત્માઓના મરણ થયા તે બધાને હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું ભાન રહ્યા કરે. છેલ્લે જવાનું થાય મરણ વખતે ત્યારે પોતાનો ભાગ બધો જ સંકોચી લે અને તેની જ સમાધિમાં રહે. અમારા સમ્યક દ્રષ્ટિવાળા મહાત્માઓને સમાધિ મરણ હોય, શુદ્ધાત્માના લક્ષ્ય સાથે જ દેહ છૂટે.
ડિપ્રેશનનો જાણનાર આત્મા.
શુદ્ધાત્માનું લક્ષ્ય નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન ડિપ્રેસ થઈ જાય છે, તેનું શું કારણ?
આપણું જ્ઞાન તો શું કહે છે કે ચંદુભાઈને શું થાય છે તે જોયા કરો, બીજો કોઈ ઉપાય જ નહીં ને. વધારે કચરો ભરી લાવ્યો છે તેવી આપણને ખબર પડી જાય ને.
તે વખતે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહેતો નથી અને આ મન વચન કાયાથી હું જુદો જ છું એવું તે વખતે નથી રહેતું.
એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ના રહે તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે. આ ખબર કોને પડે છે? માટે આ તો તદ્દન જુદું રહે છે તને, મિનિટે મિનિટની ખબર પડે.
પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને, અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને.
એ વળ્યું વળે એમ નથી. તમે શું વાળો એવા છો?
એટલે દાદા, આ રીતે મશીનરી અવળે રસ્તે ચાલ્યા જ કરે ને, આપણે એને જોયા જ કરવાનું ફક્ત.
ત્યારે બીજું શું કરવાનું? અવળો રસ્તો ને સવળો રસ્તો બેઉ રસ્તા જ છે, એને જોયા કરવાનું.
પણ અવળે રસ્તે આખો ભવ નકામો જાય ને.
પણ તેમાં આમ કકડાટ કરો તો શું થાય? એને જોયા કરવું એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાઓ છો. આ તો ખાલી સફોકેશન જ છે.
છેવટે પછી કંટાળો આવે છે કે આ બધું શું થાય છે?
કંટાળો આવે તો ચંદુભાઈને આવે, આપણને ઓછો આવે છે. અને આપણે ચંદુભાઈને ઠપકો આપવો અને એની પાસે સાંજે પ્રતિક્રમણ કરાવડાવવું. ડિપ્રેશન આવે તે ઘડીએ આ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું તે જુદું છે એવું નક્કી થઈ જાય તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે.
અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને. ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં આ ઓછું છે કે વધારે છે,
બધું જાણે.
જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે, એવું એલિવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને.
કંઈક સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે આણે છાતી કાઢી, એલિવેટ થયું છે, માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.
તો એલિવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા.
એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું.
એટલે જેટલું એલિવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાય ને.
150 ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો 150 ફૂટથી પડે.
ડિપ્રેશનના તપમાં જડે આત્મા.
આત્મા ક્યારે જડે? ખરું ડિપ્રેશન આવ્યું હોય ત્યારે એમાં શાંતિ પકડે ત્યારે આત્મા જડે. એનો ઉપાય કર્યો કે માર્યો ગયો? ડિપ્રેશનનો ઉપાય સંસાર કર્યો. ડિપ્રેશનમાં જ આત્મા જડે. ડિપ્રેશન એ તપ કહેવાય અને તપમાં આત્મા ચડે. પણ તે ખોઈ નાખે આ છોકરાઓ બિચારા, સમજણ નહીં ને. આત્મા ક્યારે જડે?
દુઃખમાં.
ખૂબ ચોગરદમના ઉપસર્ગ પરિષહ એ જ્યારે હોય ને ત્યારે આત્મા ચડે. તને સમજણ પડે છે કે? હા, તો હવે શું કરીશ?
હવે નહીં ખોઈ નાખું.
ડિપ્રેશનમાં કોઈ ઉપાય નહીં. ડિપ્રેશન જેવી તો કોઈ દવા નથી આ દુનિયામાં. ત્યાં અણસમજુ લોકોએ ધૂળ ધાણી કરી નાખ્યું બધું. આ તો સમજણ વગરના લોકો, એટલે બહુ કડક થવું, સુકાઈને મરી જા. પણ હવે એકાકાર થાય એ બીજા. તમે જુદા ને અમે જુદા કહીએ તે વખતે જબકારો મારશે. આ તો બહુ ભૂખ લાગે એટલે ગમે તેનો એઠવાડો ખાઈ લેવો કોકનો. This is the way. હવે આ જંગલી નહીં ત્યારે બીજું શું કહેવાય? લોકોનો એઠવાડો ખાવાનો છે કે વટ રાખવાનો છે? એ વટ રાખ્યો તેનો આત્મા હાજર થાય, શું કરીશ હવે?
અત્યાર સુધી ડિપ્રેશન આવે તેને દૂર કરવાના ઉપાય કરતા હતા.
ડિપ્રેશન તો હિતકારી છે, હવે મોટામાં મોટું હિતકારી ડિપ્રેશન છે.
એ હવે ફિટ થયેલું છે.
ફિટ થયેલું છે, પણ મારું કહેવાનું ડિપ્રેશનમાંથી પોતે નીકળી જવું જોઈએ ને.
એ નીકળી રહ્યો છે.
નીકળી રહ્યો છે, પણ તેમાંથી હવે નીકળી જ જવું જોઈએ. રહ્યો છે શું આમાં? ચોખ્ખું જ કરી દેવાનું કે ચંદુભાઈ, સુકાઈ સુકાઈને ખલાસ થઈ જઈશ તોય પણ આ જુદા જ છીએ તારાથી. હવે ડિપ્રેશનમાં તો અવશ્ય રહેવાય. ડિપ્રેશન ના હોય તો વાત જુદી છે. ડિપ્રેશન એટલે શું? કે આ આત્મા પ્રગટ થવાની અણી આવી ચૂકી. તને ખબર નહીં એવું?
એટલે પેલું સહન ના થાય એટલે પછી ભૌતિકમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે પછી?
એ સહનતાની હદ ઉપર આત્મા પ્રગટ થાય. એમને એમ તે કંઈ આત્મા પ્રગટ થતો હશે કે?
પણ દાદા, આ જે વાત કરી એ એક્ઝેક્ટ છે, પણ અત્યારે પોતે એકલો આ યુદ્ધ લડી શકે એવો છે નહીં.
ના, લડી શકે એવો છે, બધું લડી શકે છે. આ પેલાએ પોતાને ફફડાવ્યો ને, જે રડ્યો એવો રડ્યો, પછી બંધ થઈ ગયું આખું, અવળું ખાતું જ બંધ થઈ ગયું. ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય, એનો લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડેદાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો લાભ જ લેવો 100%. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને. કેટલા ટકા?
100% લાભ લેવો છે.
હા, આ મુવા મારી જોડે રહે એ સમજતા નથી તો મને ચીડ ચડે છે કે આ તો કેવા છે. બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવા હોય? દેહને કહીએ સળગ. એક બાજુ તું સળગું ને હું જોઉં, તું ભડકો થઈને સળગું તે હું જોઉં, એવા સ્ટ્રોંગ હોય. આ તો એક આટલું નાનો અમથો પરિષહ સહન નથી થતો તો 22 પરિષહ એ શું સહન કરે આ પ્યાદા?
જ્ઞાની પુરુષ બળ આપે ને?
જ્ઞાની પુરુષ તો બધું બળ આપે, પણ તોય પોતાની સમજણે જ ચાલે, ગાંડા કાઢે, ડિપ્રેશનની દવા કરે. ઓહો, દવા કરી. ડિપ્રેશન તો આત્મા પ્રગટ થવાનું મોટામાં મોટું મોબારું છે. ઉલટું મેં ડિપ્રેશન ના આવતું હોય તો કોઈકને કહેવું કે મને વઢો. સાથી મને વઢો એમ કહેવાનું. ડિપ્રેશન આવે એટલા સારું. ડિપ્રેશન આવે તો મને આત્મા ચડે, તો નિધિ ધ્યાસન પ્રગટ થાય, નહીં તો પ્રગટ જ ના થાય. આ તો બધું ડિપ્રેશનમાંથી આત્મા ચડેલો છે. તે ડિપ્રેશન આવે ત્યારે બીજા આવો કહીએ, એ તો ઉપાય નહીં કરવાનો. ડિપ્રેશનનો ઉપાય કર્યો એટલે એને તે ઘડીએ આત્મા પ્રગટ થવાનો થયો, તે ઘડીએ બારણા બંધ કરી દીધા.
ડિપ્રેશનની હદ ભગવાન થવાનું મોબારું.
એ હદ જાણતા નથી કે આપણે ક્યાં આગળ સ્થિરતા પકડવી. મેં તો જાણ્યું કે સ્થિરતા પકડતા હશે ત્યારે કહે, આ તો ડિપ્રેશન આવે છે ત્યારે અમે ખાઈ લઈએ એઠવાડો. રસ્તે ગયા તો જે કોઈએ નાખી દીધેલું હોય ને તે થોડું ખાઈ લઈએ. મેં તો સાંભળ્યું ને સજ્જડ થઈ ગયો, મારું માથું ચડી ગયું. લોકોનો એઠવાડો નાખેલો તે ખાઈ જાઓ?
ના ખવાય.
આ કહે છે ને અમે તો ખાઈ જઈએ, કેટલાય એઠવાડા ખાઉં છું. ડિપ્રેશન આવે ત્યારે ખાઈ જઉં છું એવું કહેતો હતો ને?
હા.
તો પછી હજુ એવું કરીશ?
ના, એવું નથી કરવું.
ડિપ્રેશનમાં તો વધારે રહેવું. હજુ તું આવ ડિપ્રેશન કહીએ, હું છું ને તું છું, તે ઘડીએ આત્મા જુદો પડશે હડહડાટ. એ તો પટ્ટી ઉખાડતી વખતે ઓય બાપ થયા વગર એ ઉખડે? શું કરવું પડે? ઉખાડવા કહીએ, 6 વાળ સાથે જતી રહે પણ તો ઉખડે. આમ પટ્ટી ઉખડે નહીં અને રોજ લાય બળે. એ તો કંઈ ધંધો છે?
દાદા, પણ એ તો અહંકાર થયો ને?
એ તો ડિસ્ચાર્જ અહંકાર છે. આમાં ચાર્જ અહંકાર તો હોય જ નહીં ને. તું તારી બુદ્ધિથી ના ચાલીશ, આમ તો માર ખાઈ જઈશ, પ્રોટેક્શન ના કરીશ. ડિપ્રેશન તો આ ભગવાન થવાનું એક મોટામાં મોટું મોબારું છે. મય કમરોડ થઈ રહ્યું હોય, મય બિલકુલ ચેન ના પડે, મય આમ આમ થયા કરતું હોય તે વખતે, ચાલો બધા છેટા બેસો કહીએ, એની સાથે બધા છેટા બેસી જાય હડહડાટ. જાય છે કે નહીં કહે કે બધા ખસ્યા હડહડાટ. ડિપ્રેશનમાં કેમ આવે પડ્યું એવું ગાજો? રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે? આ ડિપ્રેશન આવે ને એટલે કહીએ બીજા આવો, એ લઈ ના જાય આપણને. આત્મા તો ત્યાંનો ત્યાં જ છે ને, એ બીજા આવો ભેગા થઈને આવે એટલે આ દાદા મળ્યા છે ને, તે દાદાઈ બેંકમાં પાર વગરનો માલ છે, હું તમને પેમેન્ટ કરી દઉં. દાદાની બેંકમાં ખોટ નથી. જ્ઞાની પુરુષ મળ્યા, અક્રમ વિજ્ઞાની છે, ખાવા પીવાની છૂટ, બધુંય છૂટ, પણ આવું આ બળ્યું કંઈ કે આવ્યું ડિપ્રેશન, તે ડિપ્રેશનથી ગભરાવો છો? બોમ્બ પડવાનો હોય તો મય પેટમાં પાણી ના હલવું જોઈએ તે આ ડિપ્રેશનથી ગભરાય? અરે રે, બોમ્બ પડવાનો હોય તે પેલો જીયા કહે કે તમારે ત્યાં બોમ્બ પડવાનો છે, ત્યારે કહે જ્યારે પડવા હોય તો પડ બા, તું છું ને હું છું, તું પડનારો છું ને હું જાણનારો છું. પડનાર દાજે, જાણનાર કોઈ દાડો દાજે નહીં. ગમે એટલી હોળી સળગાવે ને તે હોળી જોનારની આંખ કંઈ દાજે નહીં. એટલે આત્માને તો કશું અડે જ નહીં. આત્મા તો બોમ્બની આરપાર રહીને ચાલ્યો જાય પણ અડે નહીં કશું, એવો આત્મા તમને મેં આપ્યો છે.
જગત જીતાય હારીને.
આ જ્ઞાન પછી તમને નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન રહે એટલે રોજ સાંજે આપણે પૂછવું કે ચંદુભાઈ છીએ કે શુદ્ધાત્મા, તો કહેશે કે શુદ્ધાત્મા, તો આખો દાડો શુદ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય.
આપણે આવું કહીએ ત્યારે લોક આપણને ગાંડા કહેશે.
ગાંડા કહેશે તો ચંદુભાઈને ગાંડા કહેશે? તમને તો કોઈ કહે જ નહીં, તમને તો ઓળખે જ નહીં ને. ચંદુભાઈને કહે તો આપણે કહીએ કે ચંદુભાઈ તમે ગાંડા હશો તો કહેશે, અને તમે નહીં હો ને કહેશે તો એની જોખમદારી, એ પછી તમારી જોખમદારી નહીં, એવું આપણે કહેવું.
આપણને કોઈ કશું કહે, ગાંડા કહે, અક્કલ વગરના કહે તો ગમે નહીં.
એવું છે ને, આપણે હસવું હોય તો લોટ ના ફકાય, ને લોટ ફાકવો હોય તો હસાય નહીં. બેમાંથી એક રાખો. આપણે મોક્ષે જવું છે તે લોક ગાંડાએ કહેશે ને મારે એ ખરા, બધુંય કરે, પણ આપણે આપણું છોડી દેવાનું. એટલે આપણે કહી દઈએ ભાઈ હું તો હારીને બેઠો છું. અમારી પાસે એક ભાઈ આવેલા, મેં એમને કહ્યું કે તમારે હારીને જવું પડશે, એના કરતાં હું હારીને બેઠો છું, તું તારે ખાઈને નિરાતે ઓઢીને સૂઈ જાને, તારે જોઈતું હતું તે તને મળી ગયું. દાદાને હરાવવાની ઈચ્છા છે ને તે હું પોતે કબૂલ કરું છું કે અમે હારી ગયા. એટલે આમને ક્યાં પહોંચી વળાય? આ તો બધી મગજમારી કહેવાય. આ દેહને માર પડે એ સારો, પણ આ તો મગજને માર પડે એ તો બહુ ઉપાધિ.
નિરીક્ષકને શાનું ડિપ્રેશન?
શુદ્ધાત્મા જુદા પડ્યા પછી પરિષહ ઉપસર્ગ કોને અડે? ચંદુભાઈને અડે. પાછા ચંદુભાઈ ગભરાય ત્યારે આપણે કહેવું હું છું તમારી જોડે, ગભરાશો નહીં.
હિંમતે મરદા તો મદદે દાદા, આજે સરસ વાક્ય નીકળ્યું.
હા, એ તો લોકોને ડિપ્રેશન આવે, તમને શાનું ડિપ્રેશન આવે? તે આપણે ડિપ્રેશન હોતું હશે.
દાદા, ડિપ્રેશન આવવાનું રૂટ કોઝ શું?
નબળાઈ પોતાની, બીજું શું?
કેવા પ્રકારની નબળાઈ?
બધા પ્રકારની. પોતાની આમ દાનત ચોર એટલે ડિપ્રેશન જ આવે.
એક્ઝેક્ટ શબ્દ છે દાદા.
દાનત ચોર નથી ને નિખાલસપણું છે એને ડિપ્રેશન શાનું? ભોગવવાની ઈચ્છા છે માટે ને, ઈચ્છા ના હોય તેને શાનું ડિપ્રેશન આવે? નિરીચ્છકને આપણે આત્મા થયા તો ઈચ્છા હોય નહીં, નિરીચ્છક હોય.
જોતા રહો અંદરના કચરાને.
આ દાદાએ તમને સમજણ પાડી કે તમે શુદ્ધાત્મા છો એટલે તારી શ્રદ્ધા ફરી, માટે શુદ્ધ થયો એ વાત ચોક્કસ. પણ હવે અંદરનું બધું ચોખ્ખું કરવાનું બાકી છે તે, એટલે હવે તું છે તે અંદરનો આ બધો કચરો કાઢી નાખ. કચરો હજુ દેખાય છે ને કે નથી દેખાતો? ત્યારે કહે, હા કચરો પડ્યો છે, એટલે કચરો કાઢી નાખે, એટલે હવે બીજું શું છે? એ કહે છે કે હું શુદ્ધ છું. રોજ દાદાના પગના અંગૂઠા આગળ બોલે છે કે હું શુદ્ધાત્મા છું, પણ હજુ થઈ ગયા નથી. ત્યારે કહે, શું બાકી છે હજુ એમને? ત્યારે કહે, આ ફર્નિચર નીચે બધા બાવા ચોંટેલા છે, એ બધા સાફ કરી નાખ્યા, ત્યાર પછી હવે હું શુદ્ધ છું. ત્યારે કહે, ના હજુ આ વાસણો છે ને તે સાફસૂફ કરી નાખીએ તો જ સાફ કહેવાય, શુદ્ધ કહેવાય. તો એ કરી નાખ્યા. ત્યાર પછી આપણે કહીએ, વાસણોમાં તો હજુય મહી માટી ચોંટેલી છે, બધું થઈ જાય ત્યાર પછી શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે એ હું આત્મા અને આ શુદ્ધ પૂદગલ થઈ ગયા, એટલે તમે ચોખ્ખા થઈ ગયા ને અમે ચોખ્ખા, તો આપણે છૂટા. એટલે મારે તમને કહેવાનું નહીં હવે આનું.
બરાબર છે, એટલે અંદરનું અમારે જ ધ્યાન રાખવાનું.
તમારે જોતા રહેવાનું કે આ ખરેખર શુદ્ધ કેટલું થયું ને કેટલું બાકી છે.
હવે ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે.
ઝીણવટથી કચરા નહોતા કાઢતા અત્યાર સુધી?
ના, નહીં કાઢ્યો હોય.
નહીં કાઢ્યો હોય કહે છે, કાઢ્યો જ નથી. મારી પાસે એકુંય શબ્દ તોલ્યા વગર નહીં રહે. અમારો કાંટો જુદી જાતનો છે. તે કચરો તમારે કાઢવાનો કે મારે કાઢવાનો?
તમારી કૃપાથી અમે કાઢી નાખીએ.
પણ આવું જોતા જ રહેવાનું બધું? ઝીણવટથી બધું જોયા પછી મને કહો કે હું શુદ્ધ થયો હવે? જો આ બહારથી રંગરોગાનથી આટલું સુખ પડ્યું તો બીજું જેમ જેમ અંદરનું શુદ્ધ કરો તેમ શું થાય?
વધારે સુખ થાય.
પૂરેપૂરું સુખ, પરમાનંદ સ્થિતિ, સમાધિમાં રહી શકે. એટલે આ બધું જોજો હવે ઝીણવટથી. મને બેસાડે ને તો આખું રામાયણ થાય એવું છે, આખી ચોપડી થાય. આ ટૂંકમાં 5 મિનિટમાં તમને સમજાવી દીધું.
હજી આવી ઝીણી દ્રષ્ટિ મળે કે ના મળે?
આ હમણે બોલ્યા એટલે થવાની જ ઝીણી દ્રષ્ટિ. પણ તમે કોઈ દાડો એમ નથી કહ્યું કે ભાઈ અમારે હવે કશું કરવાનું નહીં, અમારે તો થઈ ગયું કહેશે? આ તો કહેતા હતા કે હું ચોખ્ખો થઈ ગયો છું, અને હવે કહે છે ના ચોખ્ખો નથી થયો, હવે ચોખ્ખું કરવું છે. પહેલાં કેવા થઈ ગયા હતા? બહાર દેખાવમાં ચોખ્ખા પણ અંદર કચરાવાળા. આ તો પોતે ભગવાન થવાનું છે, અહીં ભગવાનના દાસ થવાનું નથી. અત્યારે દાસાનું દાસ લખો છો, પણ છેવટે ચોખ્ખું કરતા કરતા ભગવાન થાવ, એ તમારી મહી અનંત શક્તિ છે.
ક્યાં સુધી દેખાડ્યા કરે દાદા?
હવે એ કચરો એટલે કયો કચરો?
બધો કચરો જ પડેલો છે, જે આપણને મૂળ વસ્તુ પર હું આત્મા છું એ ઉપયોગ નથી રાખવા દેતું, એ કચરો જ છે બધો. એટલે એ કચરો વાળશો એટલે ઉપયોગ રહેશે. હું શું કહેવા માગું છું થોડું સમજાયું?
જે શુદ્ધ ઉપયોગ નથી રહેવા દેતું એ બધી જ વસ્તુઓ કચરો.
હા, એટલે ક્યાં સુધી હું દેખાડ દેખાડ કરું? હવે તમારે જોવાનું રહ્યું. વાસણો દુર્ગંધવાળા સોડે ને, તે ઉભાવાળા ફૂગ ચડેલા સોડે છે, એ સોડે એવા વાસણમાં ખવાય? એ શુદ્ધ ત્યાં સુધી કરવાનું, એટલે એક ફેરો પૂરું શુદ્ધ કરી નાખો.
દાદા, અમે લખી લીધું કે ઘરમાંથી ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે.
આ ઝીણી વાતમાં તમારું મગજ પહોંચે નહીં એવી વાત સમજો છો ને? જાણો છો ને આવી ઝીણી વાતોમાં? એ જ્ઞાનીનું કામ છે ને, એટલે એ લખી લેવા જેવું, પછી તમારું કામ કરશે બધું. ભૂલાય નહીં એમ કહ્યું હતું. લખી લીધું હોય તો પછી રોજ વાંચીએ ને તો જાગૃતિ રહે કે હવે શું શું રહ્યું. તપાસ કરો, આપણે તપાસ કરીએ તો જડે પાછું. મહીથી ભગવાને કહ્યું કે કહી દો બધાને, પછી જવાબદારી ક્યાં સુધી રાખશો? હું કંઈ કાયમ દેખાડવા નહીં આવું, તમારે જ દેખાડવાનું. હવે ફરી કહેવું નહીં પડે ને મારે? હવે મારે કહેવા આવવું ના પડે, તમારે જ કહેવાનું, ચંદુભાઈ આમ કર આમ કર. આ કચરો તમને રેગ્યુલર રહેવા ના દે, એટલે ઘરમાં કચરો છે એટલે આપણે એને કહી દેવાનું કે ચંદુભાઈ જો કચરો છે હજુ. ત્યારે ચંદુભાઈ કહે, તમે શુદ્ધ થયે મને શું ફાયદો? તો કહે, અમે શુદ્ધ થઈએ તો તારું ઠેકાણું પડી જ જશે, એ ચોક્કસ, એની ગેરંટી.
શુદ્ધ તો આપણે ચંદુભાઈને જ કરવાનું છે ને?
હા, આપણે તો શુદ્ધ છીએ જ, આપણે શુદ્ધાત્મા છીએ જ. હવે ચંદુભાઈ શું કહે છે? હું શુદ્ધ થઈ ગયો છું. ત્યારે કહે, ના હજુ તો બહારથી બધું ધોવાઈ ગયું છે, પણ હજુ તો મય છે તે બધો કચરો પડ્યો છે, એને વાળી નાખો તો શુદ્ધ થઈ જશો. વાસણો ઘસી નાખ્યા, જેમ તેમ એ તો ઘસ્યા એટલે પછી જરા માટી કોઈ કોઈ દેખાય. તો કહીએ, આ માટી દેખાય છે, ચોખ્ખું કરો. તો કહેશે, એ તો ભીના છે. ત્યારે કહીએ, તો કપડાથી ઘસીને લૂછી નાખો, અમે તમને છૂટ આપી. ખાજો બા, હા આમાંથી હાંડવો ખાવો હોય તો હાંડવો ખાજો અને જલેબી ખાજો. એ સમજાયું હું શું કહેવા માંગુ તે? એટલે હવે પૂંજો વાળવાનો. એને પેલું એક પૂરું થયું એટલે બીજું દેખાડવાનું, અને આપણે જુદું જેટલું જોઈએ કે આ આણે ગર્વરસ ચાખ્યો એટલે પૂદગલ છૂટું પડી જાય, નહીં તો છૂટા ના થવાય. એટલે જોયું એટલે આપણે છૂટા અને પૂદગલ છૂટું પડી જાય.
જેણે બગાડ્યું તેણે કરવું ચોખ્ખું.
જ્ઞાની પુરુષે શ્રદ્ધા તોડી આપી તમારી કે હું ચંદુભાઈ છું, એ બધું આખું તોડી નાખ્યું. હું ચંદુભાઈ છું, હું આનો ભાઈ થઉં, આનો કાકો થઉં, આનો મામો થઉં, આનો ધણી થઉં, કેટલું બધું તોડી નાખ્યું ચોગરદમથી. હવે હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી આવ્યા, ને હવે અંદર ચોખ્ખું કરતાં કરતાં જવાનું છે. ત્યારે બગાડ કોણે કર્યો? ત્યારે કહે, પહેલાં આપણે જ કરેલો બગાડ, અને બહુ વરસ પડી રહે એટલે પછી એ વાસણો કાટ જ ખાઈને. મહી હવે ચોખ્ખું કરવાનું, ખાવું પીવું સૂવું સત્સંગમાં બેસવું, પણ નિરંતર ચોખ્ખું કરવા પર આપણું ચિત્ત રહેવું જોઈએ. ચોખ્ખું કરવા માંડ્યું એનું નામ ઉપયોગ. તમે રૂમ બધા ચોખ્ખા કરવા માંડ્યા?
હા ચોખ્ખા કરવા માંડ્યા, ઝાડા બાળા બધા બહુ છે. હવે દેખાય છે કે ઝાડા ક્યાં છે એમ, અંદર ખૂણે ખાચરે ભરાઈ ગયેલા બધા હવે દેખાય છે.
એ દેખનારા તમે છો અને સાફ કરનારા પેલા છે ઘરમાલિક. સાફ કરી રહે એટલે પાછા એ કહે કે હવે હું આરામ કરું. ત્યારે કહે, ના હજુ તો આ બાકી છે, બધું પૂરું થાય પછી આરામ કરજો.
હા રાઈટ.
માલિકીપણું છોડતા એક્ઝેક્ટ જ્ઞાન હાજર.
હવે હું ચંદુભાઈ છું એ જ્ઞાન ઉપર તો તમને શંકા પડી ગઈ ને, કે શંકા નથી પડી?
શંકા પડી છે, એટલે હું આત્મારૂપ છું અને ચંદુભાઈ એ પરસત્તા છે, પાડોશી છે.
હા ચંદુભાઈ એ પાડોશી છે. હવે એક પ્લોટ હોય તે જ્યાં સુધી તે બે ભાઈઓનો ભેગો હોય તો ત્યાં સુધી આખા પ્લોટમાં જે કંઈ થાય તે બંનેને નુકસાન કહેવાય. પણ પછી બંનેએ વેચાણ કરી નાખ્યું હોય કે આ બાજુ ચંદુભાઈનું ને આ બાજુ બીજા ભાઈનું, તો તમારું વેચાણ થયા પછી પેલા ભાગના તમે જવાબદાર નથી. એટલે એવું આત્મા અને અનાત્માની વહેંચણ થઈ છે એમાં વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન મેં નાખેલી છે, એક્ઝેક્ટ નાખેલી છે. એવું તો આ કાળમાં વિજ્ઞાન ઊભું થયું છે, તેનો લાભ આપણે ઉઠાવી લેવાનો છે. આત્મા અને અનાત્મા બંને વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી એટલે હવે ચંદુભાઈ જોડે તમારે પાડોશીનો સંબંધ રહ્યો. હવે પાડોશી જે ગુનો કરે એના ગુનેગાર આપણે નહીં, માલિકીપણું નહીં એટલે ગુનેગાર નહીં. માલિકીપણું હોય ત્યાં સુધી જ ગુનો ગણાય, માલિકીપણું ગયું એટલે ગુનો રહ્યો નહીં. આપણે પૂછીએ કે તમે કેમ નીચે જોઈને ચાલો છો, ત્યારે એ કહે નીચે ના જોઈએ તો પગ નીચે જીવડું વટાઈ જાય ને. તો કેમ, આ પગ તમારો છે? એવું પૂછીએ તો કહે હા ભાઈ, પગ તો મારો જ ને. એવું કહે કે ના કહે, એટલે આ પગ તમારો તો પગ નીચે જીવડું વટાઈ ગયું તેના જોખમદાર તમે. અને આ જ્ઞાન પછી તમને તો આ દેહ મારો નથી એવું જ્ઞાન હાજર રહે છે, એટલે તમે માલિકીપણું છોડી દીધું છે. આ જ્ઞાન આપતી વખતે અહીં આગળ માલિકીપણું બધું હું લઈ લઉં છું, એટલે પછી તમે માલિકીપણું પાછું ખેંચો તો એની જોખમદારી આવે. પણ જો તમે માલિકીપણું પાછું ના ખેંચો ને તો એક્ઝેક્ટ રહે. નિરંતર ભગવાન મહાવીર જેવી દશા રાખે એવું આ વિજ્ઞાન છે. એટલે આ બહારનો શરીરનો આ ભાગ જે કંઈ કરે એમાં તમારે આંગળી નહીં કરવાની, તો તમે નામે જોખમદાર નહીં અને તમે કશું કરી શકતાય નથી. પોતે કશું કરી શકે છે એમ પોતે માને છે એ જ અણસમજણ છે, એનાથી આવતો ભાવ બગાડે છે. મહી ધૂળ ઉડતી હોય ને તો સામી બાજુ ના દેખાય, એવું કર્મની જંજાળને લઈને સામી બાજુ દેખાય નહીં ને ગૂંચવે. પણ જો એમ જાગૃતિ રહે કે હું તો શુદ્ધાત્મા છું તો એ જંજાળ ઉડી જાય. એટલે મહાવીર ભગવાન જેવી દશા રહે એવા આ પાંચ વાક્યો તમને આપેલા છે.
તારું નથી તેનું રક્ષણ કેમ કરવું?
જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે, ને આત્મા થઈને નથી રહેતા તે જરાક ડખરાયા કે એ કર્મના જરાક કંઈક ડાઘ પડશે. કારણ કે જે છે એ માન્યતા નથી તમારી, ભૂલ થાય છે ત્યાં.
સ્વપદમાંથી પરપદમાં ખસી જાય?
ના, ખસી જતું નથી, પરપદમાં જતું નથી. પણ એના મનમાં એમ થાય છે કે આ કોણ છે, તે મારી જ ભૂલ છે ને આ. પણ તે મારી ભૂલ તો ક્યારે, જ્યાં સુધી આપણે ચંદુભાઈ હતા ત્યાં સુધી ભૂલ હતી, હવે તો આપણે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા તો એવી ભૂલવાળો છે જ નહીં. એટલે બહુ એ થાય તો આપણે કહેવું કે ચંદુભાઈ ઓહો હો બહુ ભૂલો કરી છે, ભારે કરી છે. તેનાથી એ શું થઈ જાય છે, એ આપણે બોલીએ ને એ જ છૂટાપણું દર્શાવે છે અને તમારી જવાબદારી એન્ડ થાય ત્યાં આગળ. આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે કે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા, ત્યારે કહીએ કે ભાઈ ઘડિયાળ ચોરી ગયો, તમને જે લાગે એ ખરું. આપણે આત્મસ્વરૂપ થઈને જવાબ આપવાના, પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાઓ તો પાછું આત્મા આપેલો જતો રહે. એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં આ ઉપાધિ છે.
ઉપાધિ હોવા છતાંય જાગૃતિ તે વખતે કેળવાતી જાય, જાગૃતિ કેળવવા માટેનો આ માર્ગ છે.
હા, જાગૃતિ એકદમ વધી જાય, જાગૃતિ તો બહુ ઊંચી જતી રહે. જાગૃતિ તો બહુ વધે છે પણ વસ્તુ સ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે, મેં ક્યાં ચોરી કરી છે. અલ્યા રક્ષણ શું કરવા કરો છો, તે તારું નથી તેનું તું રક્ષણ શું કરવા કરે છે, જે તારી વાત જ નથી તેનું રક્ષણ તારે કરવાની જરૂર નથી. સ્વીકારી લઈએ પછી આપણી ભૂલ કહેવાય ને, પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ, પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે. આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે, પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ. પછી પુરુષાર્થ કરવો જોઈએ. પ્રકૃતિને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે ચંદુભાઈ હતા ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું, આપણે નક્કી કરવું જોઈએ, સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ.
આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું એનો આગ્રહ નહીં રાખવો.
ખોટું સાચું તો જાણે છે જ નહીં, એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દાડો ચાખેલું નહીં અને તમને કહે કે તમે ચોરી કરી એટલે સાંભળેલું નહીં ને કોઈ દાડો. પ્રેક્ટિસ નહીં થયેલી ને એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય? એટલે ઇમોશનલ થાય. એટલે આપણે ચંદુભાઈને કહ્યું કે ભાઈ ચોર જ છો, કોક ચોર કહે તો ગભરાશો નહીં, એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, કોઈ કહે તો ગભરાશો નહીં, કોઈ ધોલ મારે તોય ગભરાશો નહીં, એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કોક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તોય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે, એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે, કરાવી રાખેલું સારું. કોક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો બધા ઘણા ખરાને કેટલાય માણસોને સમાધિ આપે છે નિરંતર.
જ્ઞાની થકી સ્વસત્તા પ્રગટ થાય.
તમને મેં તમારી પરમાત્મ શક્તિ ઓપન કરી આપી છે, એ જ સંપૂર્ણ સત્તા છે. જે સત્તા પરથી કોઈ ઉઠાડી મેં લે એને સત્તા જ કેમ કહેવાય? સ્વસત્તા આગળ તો પરમાત્મા પણ નામ ના દઈ શકે. અત્યારે તમારી પાસે જે ધન છે તે પરમાત્મા પાસે પણ નથી.
એ કઈ રીતે?
પરમાત્મા પાસે રેકર્ડ નથી, બોલવા ચાલવાની એવી બીજી મિકેનિકલ શક્તિ નથી, એટલે એ બીજાનું કંઈ જ કલ્યાણ ના કરી શકે. જ્યારે તમે સ્વસત્તા સાથે લોકોનું કલ્યાણ કરી શકો, માટે વાતને સમજો, કરવાનું કંઈ જ નથી. જ્યાં જ્યાં કરવાનું છે એ મરે છે ને સમજવાનું છે ત્યાં મુક્ત છે. આપણું કોઈ ઘોર અપમાન કરે તો તે બીજાની સત્તા આપણી ઉપર ચડી બેસવી ના જોઈએ. અપમાન તો શું, પણ નાક કાપી લે તોય બીજાની સત્તા માન્ય ના કરીએ, એની અસર ના થવા દઈએ. હવે આત્મા પ્રાપ્ત થયા પછી શું? જેટલો જેટલો શુદ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય, અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો એ ભગવાન થઈ ગયો. પુદ્ગલ એ પરસત્તામાં છે, અને આત્મા પણ જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી પરસત્તામાં જ છે. જ્ઞાની મળે અને આત્મા સ્વસત્તામાં આવે ત્યાર પછી પુદ્ગલનું જોર નરમ પડે અથવા મૃતપ્રાય થાય. જેમ પુરુષાર્થ વધે તેમ પુદ્ગલ નરમ પડતું જાય. એક કલાક શુદ્ધાત્મા પદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય.
આત્મજ્ઞાનથી બીજના ચંદ્રની જેવી શરૂઆત.
આ વિજ્ઞાન છે એટલે આપણને તેનો અનુભવ થાય, અને મહી અંદરથી જ ચેતવશે. હવે પેલું તો આપણે કરવા જવું પડે, અને આ અંદરથી જ ચેતવે.
હવે અંદરથી ચેતવણી મળે છે, એ અનુભવ થયો છે.
હવે આપણને આ માર્ગ મળી ગયો, અને શુદ્ધાત્માની જે બાઉન્ડરી છે તેના પહેલા દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો, જ્યાંથી કોઈ પાછું ન કાઢી શકે. કોઈને પાછા કાઢવાનો અધિકાર નથી એવી જગ્યાએ તમે બેઠા. વારે ઘડીએ ચેતવ ચેતવ કોણ કરે છે? પ્રજ્ઞા. જ્ઞાન મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં, અગર તો સંકેત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સંકેતમાં પ્રજ્ઞાની શરૂઆત કેવી રીતે થાય? બીજના ચંદ્રમાં જેવી શરૂઆત થાય. તે આપણે અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જે ચેતવે છે. ત્યારે ભરત રાજાને તો ચેતવનારા રાખવા પડેલા, નોકર રાખવા પડેલા. તે 15-15 મિનિટે બોલે કે ભરત રાજા ચેત 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 3 વખત બોલે. જો તમારે તો અહીંથી જ પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે કે એ આમ નહીં, આખો દાડો ચેતવ ચેતવ જ કરે. અને એ જ આત્માનો અનુભવ, નિરંતર આખો દાડો એ જ આત્માનો અનુભવ.
આખા જગતનો સાર એ શુદ્ધ આત્મા.
સ્વરૂપના ભાન સિવાય જે જાણો છો તે અજ્ઞાન છે, અને સ્વરૂપના ભાન પછી જે જાણો તે જાણેલું કહેવાય. આત્મયોગ થયો એ જ સ્વરૂપનું ભાન થયું. આત્મા અવાચ્ય છે, અનુભવગમ્ય છે, એ દિવ્ય ચક્ષુથી જ દેખાય. આખા જગતનું તત્વ, આખા જગતનો સાર તે શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા છું એવું તમને એની મેળે યાદ આવે છે ને જ્ઞાન પછી?
હા, આવે છે.
હવે એ નિરંતર તમને યાદ રહ્યા કરશે, નિરંતર લક્ષ્ય રહેશે, અને એ જ અનુભૂતિ. અનુભૂતિ ધીમે ધીમે વધતી જાય. હવે હજુ અમાસમાંથી તે બીજ રૂપે શરૂઆત થઈ, પછી ત્રીજ થાય, ચોથ થાય, પાંચમ થાય. જેમ જેમ અનુભૂતિ વધતી જાય તેમ તેમ.
શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે એની તો દાદા ગેરંટી આપે છે.
હા, એની ગેરંટી આપીએ છીએ. અમે તને આપ્યો છે શુદ્ધાત્મા. તને પ્રગટ થયો એ સાચો શુદ્ધાત્મા. હવે સાચવવું એ તારા હાથની વાત.
પાછું તમે આ બદલ્યું, લિફ્ટમાં બેસાડી દીધા એટલે મોક્ષે જવાના જ છો એવું પણ તમે કહો છો.
એ તો એવું ના કહે તો પછી ગાડું જ ના ચાલે. પણ આ તદ્દન નવી વાત છે ને, તે સમજણ જ ના પડે એવું ના કહે તો. બીજી બધી જ જવાબદારી અમારા માથે. ખાજે પીજે, મજા કરજે, અમારી 5 આજ્ઞા તું પાડજે, બસ.
શુદ્ધ સામાયિકની કિંમત
5 વાક્યોમાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ, અને ના રહેવાય તો મહી ખેદ રાખવો થોડો ઘણો. કે એવા તે મહી શું કર્મના ઉદય લાવ્યા કે આપણને આજ જંપીને બેસવા નથી દેતા. દાદાની આજ્ઞામાં રહેવાને માટે કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ના જોઈએ? નહીં તો 1 કલાક આમ હેંડતા હેંડતા શુદ્ધાત્મા જોતા જોતા જવું, તે કલાક કાઢી નાખવો. હેંડતા ચાલતા પુણ્યા શ્રાવકનું સામાયિક થઈ ગયું. આપણી આ સામાયિક કરો છો ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય.
જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી એમાં શું રહસ્ય છે સમજાવો જરા.
એ શુદ્ધ સામાયિક હતી. એવી સામાયિક મનુષ્યનું ગજું જ નહીં ને, શુદ્ધ સામાયિક. આ જેવું મેં તમને આપ્યું છે એ દિવ્ય ચક્ષુ સાથેનું સામાયિક હતું. એ પુણ્યો ઘરમાં રહે, બહાર ફરે, તોય પણ એનું શુદ્ધ સામાયિક. દિવ્ય ચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ રૂ લઈ આવે, એની પુણ્યો કરીને પછી એને વેચે, એટલે પુણ્યા શ્રાવક કહેવાતા હતા. પુણ્યો કાંતતી વખતે એનું મન જે હતું તે આનીમહી તારમાં હતું, અને ચિત્ત ભગવાનમાં હતું. આ સિવાય બહાર કશું જોતો કરતો નહોતો, દખલ કરતો જ નહોતો. વ્યવહારમાં મન રાખતો હતો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો હતો. તો એ ઊંચામાં ઊંચી સામાયિક કહેવાય.
છૂટું પાડવાની સામાયિક.
આજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુભાઈ અને શુદ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે. એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું. 1. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો ને ચંદુભાઈ જુદા છે. બે, હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો અને ચંદુભાઈ રિલેટિવ છે. ત્રણ, હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો અને ચંદુભાઈ ટેમ્પરરી છે. આટલું 48 મિનિટ બોલ્યા કરવું, એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય તે સામાયિકમાં શુદ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદ્દન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે 5-25 વાર આ 3 વાક્યો બોલી નાખશો તોય તરત મય બધું છૂટું પડી જશે ને ક્લિયર ચોખ્ખું થઈ જશે બધું. હું અને ચંદુભાઈ બે જુદા જ છીએ એવું મને જુદા રહેવાની શક્તિ આપો. મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો અને ચંદુભાઈ જુદા રહે. હે દાદા ભગવાન, તમારી કૃપા વરસો. ચંદુભાઈ શું કરે છે એને હું જોઉં અને જાણું, એ જ મારું કામ. જય સચ્ચિદાનંદ.